અનુપમ નીહે અમૃતધારા. તારીખ 11 એપ્રિલ 2025ના રોજ સદગુરુ સાધુ પરમપૂજ્ય અશ્વિનદાદાએ ઉપાસનાધામ અમદાવાદ ખાતે યુવા સભામાં ખૂબ સુંદર આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યા, જે અત્રે સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. જેને આપણે પ્રાથમિક શિક્ષણ કે કેળવણી કહીએ એના માટેના બે શબ્દોનો માધ્યમ એમને વાપર્યું, એક સુટેવ અને બીજું વિવેક. સત્સંગનો આ પાયો છે. આપણે પ્રાર્થના તો ઉચ્છવાસે નિઃશ્વાસે મારી એક જ રટણા હો, બહુ ઊંચી આધ્યાત્મિક માગણી કરી, અને બીજો આતમ તારો મહિમા કેરો કદી ન પામું પાર. એટલે આપણી વાતો મોટી છે, એને જુદી રીતે કહીએ તો આપણું લક્ષ્ય બહુ ઊંચું છે, અને ઊંચા લક્ષ્ય ઉપર પહોંચવું હોય તો આપણો પાયો મજબૂત હોવો જોઈએ. 102 માળની ઇમારત જોવા માટે આપણે દુબઈ જઈએ છીએ, એની ઊંચાઈ જોઈને ખુશ થઈએ છીએ, પણ એની પાછળ જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને એનો પાયો. આપણા સત્સંગમાં એક શબ્દ વપરાય છે કે પાતાળે પાયા નાખ્યા શાસ્ત્રીજી મહારાજે, આ ઉપાસનાના સિદ્ધાંતના પાતાળે પાયા નાખ્યા. તો આજે વિશ્વવ્યાપી આપણા સત્સંગની સુવાસ આપણે વર્તમાન કાળે જોઈ શકીએ છીએ. એની પાછળ આપણી આગલી પેઢીમાં થઈ ગયેલા સંતો અને ભક્તોની જબરજસ્ત તપશ્ચર્યાનું પરિણામ છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજી પણ એક આધ્યાત્મિક બાબત સમજાવી છે, જે છે એક વાત આવે છે અંતર ધગી ન જાય અને ટાઢું રહે એના બે ઉપાય છે. એમાં પહેલી વાત કે એક તો શું વાત છે, ભગવાનનું ભજન, નિરંતર ભજન કરવું, અને બીજું ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે, કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. આ આપણી સમજણ કે સત્સંગનો પાયો છે, જેને આપણે કરતા હરતા પણાનો ભાવ કહીએ છીએ, જેનો આપણે આશરો કર્યો છે. આજનું જ સૂત્ર બહુ સુંદર છે, સત્સંગ સુટેવથી સત્સંગનો પાયો નખાય છે, અને કુટેવથી કુસંગના માર્ગે ચડી જવાય છે. બહુ સાદી ગુજરાતી ભાષા છે, અને પાયામાંથી સમજીએ તો આજે ગુરુહરિ સાહેબ દાદાએ આપણી બુદ્ધિ શક્તિ આવડતનો ભક્તિ માટે ઉપયોગ કરીને ભગવાનના ભાવને પામીને ભગવાનના સુખે સુખિયા રહેવા સુધીનો ઉપાય બતાડ્યો, અને એમાં એમને એમ બતાડ્યું કે ભગવાનને પોતાને મોટા થઈ જવું નથી, અને સંતોને પણ સત્સંગ વધારી દેવાની કોઈ ગરજ નથી. તો આપણે જે સત્સંગ કરીએ છીએ, સભામાં આવીએ છીએ, સેવાની પ્રવૃત્તિમાં જોડાવીએ છીએ, એ આપણા પોતાના જીવન ઘડતર માટે અને આપણે સુખી થઈએ એ માટે થાય છે. એ એનો પહેલો પોઝિટિવ એપ્રોચ છે. આપણે મંદિરે આવીએ, આપણે સભામાં આવીએ, આપણે સમયામાં આવીએ, આપણે શિબિરોમાં જોડાઈએ, એ આપણે કોઈની પર ઉપકાર કરતા નથી. જો આપણો એટિટ્યૂડ એવો હોય કે આપણે જઈશું તો આપણને કંઈક શીખવા મળશે, જાણવા મળશે, તો એ આપણી પોતાની ગરજ થઈ. પપ્પાજીએ એમની કથાવાર્તામાં એક બહુ સુંદર સૂત્ર આપ્યું છે કે પોતાની ગરજે અને ભગવાનની શરતે સેવા કરવા માટે તૈયાર રહેવું. પોતાની ગરજે અને ભગવાનની શરતે સેવા કરવા માટે તૈયાર રહેવું, એટલે એ તો એને સત્સંગ પચે છે. અને જેમ ખોરાક લઈએ અને પચે અને આપણું શરીર જેમ વળે, ઉછેર આપણો જે રીતે થતો જાય એનો આ પાયો છે. સાધુ આપણા માવતર છે. તો અત્યારનો સમય મમ્મી કે પપ્પા પોતાના સંતાનને એના હિતની વાત વળી ધકીને કે દુઃખ લગાડીને કહી શકતા નથી. દીકરી હોય તો પગ પછાડે, દીકરો હોય તો બારનું પછાડે, ને ઘરની બહાર નીકળી જાય ક્યારે પાછા આવશે તે નક્કી નથી. આવા સમયમાં આપણું યુવા ધન ખરેખર ધન બની રહે એની ફિકર, ચિંતા અને કાળજી ગુરુ હરિ સાહેબ દાદાની આજ્ઞાથી અને એમની પ્રસન્નતા મેળવવા માટે આ સંતો મા બને છે, બાપ બને છે, મિત્ર પણ બને છે. ગુરુ હરિ સાહેબ દાદાએ વિશેષ કરીને અમદાવાદના યુવાનો ઉપર, એ યુવાનોનો તરવરાટ, સત્સંગ માટેની એમની ધગશ, એમની સમજણ અને એમનો સમર્પણ ભાવ, સેવા, એને ગુરુહરિ સાહેબ દાદાએ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ આવીને ખૂબ બિરદાવી છે, ખૂબ વખાણી છે. આપના માટે એ ખુશ થવા જેવું છે. આપણે એક વાત નોંધી હશે, સવારે 7 વાગ્યા પહેલાં વાન સ્કૂલે લેવા માટે બાળકોને આવે, એ બાળકો કેટલા વહેલા ઊઠી અને તૈયાર થાય છે અને વાનમાં એ સ્કૂલે સમયસર પહોંચે એના માટે માતા પિતા પણ કેટલી બધી કાળજી રાખે છે. કારણ કે એમને પણ એટલા વહેલા ઉઠવું પડે છે અને એમાંય જો સ્કૂલમાં જમવાનું ના આપતા હોય તો નાસ્તાનો ડબ્બો પણ તૈયાર કરીને આપવો પડે છે. એ જ બાળક રવિવારની રજા હોય ત્યારે એ ટાઈમે ઉઠતું નથી અને એટલે મમ્મી પપ્પા પણ થોડીક રાહત અનુભવે છે. એમને પણ રવિવાર હોય, આ રોજિંદા અનુભવની વાત છે પરિવારમાં. અને એનાથી આગળ જ્યારે વેકેશન આવે ત્યારે તો એ મણિધર નાગને સહેજે છંછેડાઈને એટલે જેમ કાઠિયાવાડી કહેવતમાં કહેવાય કે સિંહ સૂતેલા સારા. વિદ્યાર્થીને પણ ખબર છે વેકેશન છે, મમ્મી પપ્પાને પણ ખબર છે વેકેશન છે. તો કેટલીક વખત પતિ પ્રેમાળ મમ્મીને એમ થાય, બિચારો છો સૂતો, ભલે સૂતો. પપ્પા એમ કહે કે પણ શું સૂતો, કેટલા વાગ્યા સુધી સૂતો, કંઈ ઢંગઢળા છે કે નહીં. તો પણ મમ્મી ઉપરાળું લે કે બિચારો કેટલી મહેનત કરે છે. આટલી યુવાન ઉંમરે એ બિચારો બની ગયો એટલે ગયો. જીવન આચરણનો બહુ મહત્વનો પાયો છે. તો યુવાનોએ કે કોઈ પણ વ્યક્તિએ જ્યાં પોતાનું શરીર હોય ત્યાં પોતાનું મન રાખવું એ સૌથી પહેલામાં પહેલી ટ્રેનિંગ છે, કેળવણી છે. આપણે શરીરથી ક્યાંક હોઈએ છીએ અને મનથી બીજે ક્યાંક ફરતા હોઈએ છીએ. તો એ વાતની ગંભીરતા જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી ન તો આપણે એકાગ્રતાથી ધૂન ભજન પ્રાર્થના કે માળા કરી શકીએ, ન તો આપણે એકાગ્રતાથી અભ્યાસ પણ કરી શકીએ. વિદ્યાર્થી માટે આ એકાગ્રતા અને નિયમિતતા બહુ જ અગત્યની ને આવશ્યક બાબત છે, જે મોટી ઉંમરે બહુ સારા અને રૂડા પરિણામો આપણને આપવાના છે. કારણ કે ટેવ જ પડી ગઈ છે, એની ટેવ પડે તો જો રોજ સવારે 7 વાગ્યાનું વાન પકડવાની સોમથી શનિ સુધી ટેવ હોય, આવશ્યક હોય, તો રવિવારે પણ જો એને ચાલુ રાખવાનો આપણે ટેવ પાડીએ તો ભલે રવિવાર છે પણ ટાઈમ ટેબલ મારું એ જ પ્રમાણે 7 વાગે રેડી થઈ જવાનું, તો પછી બીજા જે કામકાજ હોય, ઘરકામ હોય કે અભ્યાસને લગતી પ્રવૃત્તિ, કે હું એમ કહું કે કોઈ પણ પ્રકારની હોબી, રમવા જતો હોય, તરવા જતો હોય, ફરવા જતો હોય, જે કંઈ પણ હોય, એ સમયનો એ 7 વાગ્યાથી જેમ પિરિયડમાં જતો હતો એમ પહેલાં કાર્યક્રમમાં જાય એવી જો ટેવ પડી ગઈ હોય તો મોટી ઉંમરે એટલે કે જીવનના વિકાસના આગળના તબક્કાઓમાં પણ એ જ વાત આપણને બહુ જ ફાયદાકારક સાબિત. પરિવારથી શરૂ કરીએ તો આપણા ઘરમાં આપણાથી ઉંમરમાં જે મોટા હોય સાથે સાથે એટલા અનુભવે પણ મોટા હોય. અમારી પટેલની ભાષામાં પરિવારમાં કંઈક વાત થાય તો એમ કે તારા કરતાં વધારે દિવાળી જોઈ છે. એટલે કે જીવન ઘડતરની થપાટો ખાઈને એમનું જીવન ઘડાયું છે અને એને પરિણામે એ ઉછરતી કિશોર અને યુવાન પેઢીને એના હિત માટેની કંઈક વાત કરે છે. એટલે પરિવારથી શરૂ કરીએ, પોતાના કુટુંબથી શરૂ કરીએ, પરિવારથી શરૂ કરીએ તો સાહેબ દાદા અત્યંત આગ્રહપૂર્વક દરેક શિબિરમાં એમ કહે છે કે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા કરી માતા પિતાના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરવા, ઠાકોરજીના દર્શન કરી ને પછી સ્કૂલે જાઉં. આટલી સવારમાં 365 દિવસ જે આજ્ઞાનું પાલન કરે એના માટે પાછળની બધી આજ્ઞાઓ સહેલી થઈ પડે છે. પણ પોતાનું જે ટાઈમ ટેબલ શરૂ થતું હોય એને પહોંચી વળવા માટે થોડા વહેલા સક્ષમ તૈયાર થાવ. અને પછી તો વિજ્ઞાન એમ કહે છે કે તમારું બોડી ક્લોક એવું ગોઠવાઈ જાય, 21 દિવસ સુધી પ્રયોગ કરજો તમે, 21 દિવસ સુધી પરાણે પણ વહેલા ઉઠી જવાની ટેવ પાડશો તો 22મા દિવસે વગર એલારામે કોઈના ઉઠાડ્યા વગર તમારું બોડી ક્લોક એવું રિધમિક બની ગયું હશે કે તમારી આંખો ઉઘડી જશે. સમય બહુ કિંમતી બાબત છે. જે વ્યર્થ ગયો ને જે વેડફાઈ ગયો એ પાછું નથી મળવાનું. આપણે ઘડિયાળના કાંટાને પાછો ફેરવી શકતા નથી, એમ જીવનચક્રને પણ આપણે પાછું ફેરવી શકતા નથી. એ કટ 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 આગળ ને આગળ વધતું જાય છે. અને એના માટે આધ્યાત્મિક રીતે સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને પ્રગતિ કરતા ચૈતન્યો તરીકે રજીસ્ટર કર્યા છે. એટલે પાછા ફરવાનો તો કોઈ ક્રમ જ નથી. આપણા દેશમાં એક બહુ મોટા દાર્શનિક સંત થઈ ગયા, એમને સૌથી પહેલી વખત એક વાત કરી, આચાર્ય રજનીશજી. એમને એમના એક પ્રવચનમાં એમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એક નદીમાં બે વખત સ્નાન કરી શકતો નથી. એટલે બધાને થયું કે આપણે તો કેટલી વખત. પણ પછી એ બહુ રહસ્યની બાબત સમજાવે છે કે તમે જ્યારે નદી, નદી એટલે વહેતું પાણી, જે ડુંગરમાંથી નીકળ્યું અને જેનું અંતિમ લક્ષ્ય છે દરિયામાં સમાઈ જવાનું, એ વહેતું છે એટલે એનું નામ નદી છે, એને તળાવ નથી કીધું, નદી છે. વહેતું જળ એ નદી છે. અને વૃદ્ધોની માન્યતા પ્રમાણે વહેતું જળ હંમેશા પવિત્ર કહેવાય. રજનીશજીએ એમને એમ એ બહુ તાર્કિક હતા, એમના તર્ક પ્રમાણે એમ કહ્યું કે એક નદીમાં બે વખત સ્નાન કરી શકાય નહીં, કારણ કે તમે સ્નાન કરીને નીકળ્યા અને પછી તમને એમ થાય કે ફરી પગ રેતીવાળા થયા, ધોઈ આવું તો ફરી પાછા તમે નદીમાં જાઓ છો, તો તમે જે સ્નાન કર્યું તો એ જળ તો સમુદ્ર તરફ વહી ગયું. અત્યારે તમે ફરી પગ ધોવા કે ફરી સ્નાન કરવા માટે બપોરે જાઓ છો, સાંજે જાઓ છો, તો નવું જળ છે જે ઉપરથી વહેતું વહેતું આવ્યું. એ જ વાત આપણા શરીર વિકાસની ભાષામાં જોઈએ તો બાળકમાંથી કિશોર બને છે, કિશોરમાંથી યુવાન બને છે, યુવાનમાંથી પ્રૌઢ બને છે, પ્રૌઢમાંથી વૃદ્ધ બને છે. એ શરીરના સ્નાયુઓનો પણ, સેલ્સનો પણ વિકાસ થતો જાય છે. એમ જે બંધારણ આપણા શરીરનું બંધાય એની ઉપર નાનપણથી બહુ જ મોટો આધાર છે. અત્યારે યુવાન ઉંમરમાં થઈ ગયેલી માતાઓને બાળ ઉછેરનું શિક્ષણ આપવું પડે છે. અને તમને જાણીને દુઃખ થશે કે કુપોષણ, આખી દુનિયાના જે દેશો છે એમાં કુપોષણ એટલે કે આ બાળકો દુબળા, ખેંખલી, પાતળા, જેને કુપોષણ કહેવાય, પૌષ્ટિક આહાર એ આપણી કુટુંબ વ્યવસ્થામાંથી ઓછો થતો જાય છે. અને પેલા પડીકા અને મેગી એના હવાદ વધતા જાય છે. ઉછળતી પેઢી સક્ષમ બને એના માટેનો સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, પણ સાથે સાથે સમજદાર માતા પિતાએ પણ એના માટેનો સજાગ પ્રયત્ન કરવાની જરૂર છે. બાળકોને અમુક જ પ્રકારનું ખાવાનું ભાવે છે એટલે એની ઈચ્છા પૂરી કરવા માટે મમ્મી પણ એના લાડ પૂરા કરે છે. અને નાનપણથી પડેલી એ જે કુટેવ એ કુટેવ મોટી ઉંમરે પણ, જેમ ઉંમર મોટી થાય એમ કુટેવ પણ મોટી થતી જાય છે. અત્યારે તમે એને ઘેર ખવડાવો છો મેગી, પછી એ જાતે હોટેલમાં જઈને મેગી ખાવાનો છે, એ કુટેવ મોટી થઈ. લારી પર ઊભો રહીને જે ન ખાવા જેવું હોય તે ખાઈ આવે છે, જેને ચટાકા કરી આવે છે. બાળકો માટે એવું કહેવાય છે કે એ સાંભળે છે ઓછું, એ જુએ છે વધારે. કુટુંબ જીવનમાં મારાથી મોટી ઉંમરના કુટુંબના સભ્યો કઈ રીતે બોલે છે, ચાલે છે, બેસે છે, ઊઠે છે, ખાય છે, પીવે છે, એ બાળકો બહુ જ એમની સૂક્ષ્મ બુદ્ધિથી જોતા હોય છે ને એને પોતાના જીવન આચરણમાં લાવતા હોય છે. એટલે અહીંયા જે યંગ પેરેન્ટ્સ તરીકે કેટલાક સદગ્રહસ્થ માતા પિતાઓ પણ આવ્યા છે, એમને પણ આ યુવાન સભામાં કહેવાનું કે બાળકને કહેવા કરતાં આપણે ખરેખરા પાક્કા સત્સંગી બનીએ તો આપણું જોઈને આપણું બાળક ખરેખરું સત્સંગી બનવાનું. સત્સંગ કરાવવાનો નથી, સત્સંગ કરવાનો છે. અને જે ઘરમાં આ પ્રકારે ઘરના જ માતા પિતા કે દાદા દાદી આ પ્રકારે સત્સંગ કરતા હશે એના ઘરમાં આપોઆપ જે પરિવાર જીવનમાં જીવાય છે. આપણો વારસો બહુ જ ઊંચો છે જે પોતે એવું જીવ્યા છે, અને એમના સંબંધ અને સંપર્કમાં જે જે સંતાનો આવ્યા, બાળકો આવ્યા, યુવાન ગૃહસ્થો આવ્યા, એમને પણ એમને આ જ સંસ્કાર તરફ દોર્યા છે. એ સંસ્કારને ઉજળા બનાવવા માટે આપણે થોડા સજાગ થવાની જરૂર છે. દરેકે નાના નાના બાળકોથી બાળમંડળની પ્રવૃત્તિ, કિશોર મંડળની પ્રવૃત્તિ, યુવક મંડળની પ્રવૃત્તિ, ગૃહસ્થ મંડળની પ્રવૃત્તિ, એ જુદી જુદી ઉંમરનાને જુદું જુદું શિક્ષણ આપવાની અને સૌને જીવનમાં આગળ વધવાની ને સુખ્યા થવાની સાચી દિશા એ જ સત્સંગ છે. આ વર્ષ આપણે શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. આપણી દરેક સભાઓમાં ગુરુ આજ્ઞાની મહત્તા અને એના જેને પાલન કર્યા એનાથી જેના જીવનમાં પરિવર્તન આવ્યું એના પરિણામો જોઈ જાણીને સંતોષ અને આનંદ વ્યક્ત કરવાનું આખું વર્ષ છે. શાંતિદાદાએ તૈયાર કરેલું કેલેન્ડર 11મી તારીખનું સત્સંગ એટલે શું? તો મોટા એકાંતિક સત્પુરુષને બે હાથ જોડવા, પહેલામાં પહેલું તો એ મારા કરતાં મોટા છે, ઉંમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે, જ્ઞાન સમજણમાં મોટા છે, એવો ભાવ હોય તો એમની સામે હાથ જોડાય. પોતાથી મોટા માન્યા અને પોતે મોટા છે અને કહે છે તો એક વખત એમની વાત આપણે માનીએ અને સ્વીકારીએ. પરિવારમાં માતા અને પિતાનો રોલ અલગ અલગ છે, પણ એ બંનેની વચ્ચે જેટલી સુસંવાદિતતા હશે તેટલી અસર બાળકના ઉછેર પણ થવાની છે. કે ઘરે મોડો આવનાર દીકરા કે દીકરીને બંને મમ્મી ને પપ્પા બંને ઉચાટ ભરી ઊંઘ આવતી નથી એમને, એટલે ઉચાટ ભરી એ રાહ જોઈ રહ્યા છે દીકરો કે દીકરી આવે એટલે. બે જણા ઊઠીને, પપ્પા એમની ફરજ બજાવે, ક્યાં તો અત્યાર સુધી આટલી મોડી રાત સુધી રખડ્યા કરે છે, ભાન નથી, એ એમની ફરજ બજાવે છે. બીજી બાજુ મમ્મી એમ કહે છે કે દીકરા તારી ભાવતી વાનગી બનાવી છે અને મૂકી રાખી છે, પહેલાં ખાઈ લે, પહેલાં હાથ મોઢું ધોઈ લે, ખાઈ લે, પછી સૂઈ જજે. યોગી બાપા અને ગોલીટો ને ટીપણું કુંભારનું ઓજારનું દ્રષ્ટાંત આપતા. માટલું ઘડવા માટે કુંભાર બે લાકડાના સાધન રાખે, ગોળ, બેડમિન્ટનનું બેટ આવે છે ને એના જેવા, એકને ગોલીટું કહેવાય ને એકને ટીપણું કહેવાય. ચકદોડ ઉપર એ ઘડો તો બનાવે, પણ એ ઘડામાં માટીના જે કણ હોય એ બેની વચ્ચે એર સ્પેસ હોય, એને ફિટ કરવા માટે ટીપણું નામનું ટીપવા માટેનો એક બેટ હોય, ને બીજું એક બેટ માટલાની અંદર હાથ નાખી અને ટેકો આપે કે જેથી ટીપે ત્યારે ગાબડું ના પડી જાય, નહીંતર પેલી કાચી માટી તૂટી નીચે પડી જાય તો ફરી પાછું એને ચાક ઉપર ચડાવવું પડે. એટલે ઉપરથી ટીપે અને નીચેથી સપોર્ટ આપે, એટલે માટીના કણ છે ને એ એકબીજાની સાથે સખત ચોંટી જાય, ને પછી એને તાપમાં તપાવે, જેને કે પકાવે, ભઠ્ઠીમાં પકાવે. જો બરાબર ટીપાયું ના હોય તો એમાં જ્યારે પાણી ભરે ત્યારે પાણી જમી જાય. જમવું તો જોઈએ થોડું, કારણ કે ત્યારે ફ્રીઝ નહોતા એટલે ઠંડા પાણી એ રીતે જ થતા. આવી રીતે એક વૃક્ષને જેમ, છોડને, રોપાને જેમ કાળજી રાખીને ઉછેરવામાં આવે, એને સમયે સમયે પાણી પાવામાં આવે, ખાતર આપવામાં આવે, એને બીજા કોઈ ઢોર ઝાંખડ કંઈ લાગે નહીં એટલે એની આજુબાજુ વાડોલું કરવામાં આવે, અમે ખેડૂત પુત્ર એટલે આ બધું જોયેલું, અમારા દાદા કેવી રીતે વાડી તૈયાર કરતા. અને ઊંટ ના ખાય એટલું થાય ત્યાં સુધી એને સાચવવું પડે. ઊંટ લાંબી ડોક હોય ને ઊંટને, એટલે ઊંચી ડોકે પણ ડાળીઓ ખાઈ જાય, કૂંપણ ખાઈ જાય, ત્યાં સુધી એને વાડોલું કરવું પડે. એમ અત્યારના એડોલેશન પીરિયડ 12-14 વર્ષનો શરૂ થાય દીકરાનો કે દીકરીનો, ત્યાં સુધી એનું કેવી રીતે જતન કરવું એ માતા પિતા ઘરના દાદા દાદીની સામૂહિક ફરજ બને છે. પછી તો એટલું મોટું ઘેઘૂર વૃક્ષ થાય ને કે ચકલા ચકલી આવીને એનો માળો પણ એની અંદર બાંધે, અને મોર ખાય, ચોર ખાય, તો પણ એના ફળ, એટલા બધા ફળ એની પર આવે કે બધા લઈ જાય, ભાગ્યો ભાગ લઈ જાય, તોય પણ ખેડૂતના ઘરમાં ઢગલો થઈ પડે એવી ખેતી થતી અમે જોઈ છે. બસ આ વૃક્ષ ઉછેર, રોપાનો ઉછેર, એના જેવી જ બાબત પરિવારની અંદર સંતાનના ઉછેરથી પડે છે. કેટલીક કુટેવો આપણા રોજિંદા જીવનમાંથી આપણે આજે જો સભાનતાથી આ સભા ભરતા હોઈએ તો બધા જ બાળકો, કિશોરો, યુવાનો, યુવાન ગ્રહસ્થો, મા બાપો બધા આ વાતને વિચારને પામે કે આજથી આપણે વધારે નહીં એક કુટેવને સુટેવમાં પરિવર્તિત કરવાનો જાગ્રત પ્રયત્ન કરીશું. જાગ્રત પ્રયત્ન એક જ બાબતનો, મને જે કુટેવ છે એ કુટેવને સુટેવમાં પરિવર્તિત કરવા માટે, એ જ સત્સંગ છે. એ કરશો તો સત્સંગ બરાબર જ છે ને સાહેબ દાદા, એનાથી અત્યંત પ્રસન્ન થવાના છે. આજે આ યુવાનોની સભામાંથી આપણે વિસર્જિત થઈએ એ પહેલાં વિવેકનું વચનામૃત છે કે જે જે દોષ પોતામાં હોય તેને જાણે, જાણે કોઈ કહે તોય કબૂલ કરવાને આપણે તૈયાર ના હોઈએ તો જાતે જાણવાની તો વાત જ ક્યાં રહી. જે જે દોષ પોતામાં હોય તેને જાણે અને તેને ટાળવાનો પ્રયત્ન કરે, અને ભગવાનના ભક્તમાં કંઈ દોષ જેવું દેખાતું હોય તો એને બાજુ પર ઠેલીને એનો જે ગુણ હોય તેને ગ્રહણ કરે, જે સાહેબ દાદાએ આપણને સુહૃદ ભાવની વ્યાખ્યામાં શીખવાડ્યું કે 99 અવગુણ પાછા ઠેલીને એ વ્યક્તિમાં રહેલા એક ગુણ ઉપર આપણે ફોકસ કરવો, કારણ કે આપણે આપણા સદગુણોનો વિકાસ કરવો છે. અમારા સોનાબા કહેતા કે ભેંસના શિંગડા ભેંસને ભારે અને દોવા જાય તો એના ધણીને મારે, મારે દોવા જવાનું નથી, મારી ભેંસ નથી, પછી એને મોટા શિંગડા છે એની પંચાયતમાં સમય હું શું કરવા બરબાદ કરું. આપણે ક્યાં કેટલો કેવી રીતે સમય વેડફી કાઢીએ છીએ, માત્ર મોડા સૂઈ રહેવામાં જ સમય વેડફાય છે એવું નહીં, જાગ્યા પછી પણ કેટલો સમય વેડફાય છે એ સત્સંગ શીખવાડે જ છે. પણ પહેલાં જાગીએ તો ખરા. અને એટલે સ્વામી વિવેકાનંદે પહેલી શરૂઆત એ કરી કે હે યુવાનો ઉઠો, જાગો. તો શું બધા સભામાં બધા સૂતા હતા, બધા સાંભળતા હતા, બધા જાગતા હતા, પણ એ બધા શરીરથી બેઠા હતા, એમનું મન વાત સાથે પરોવાયેલું નહોતું, અને એ વાત મને લાગુ પડે છે ત્યાં સુધી એ પહોંચતું નહોતું, એટલે હૂતેલા જ છે. જેના માટે આપણા ધર્મગ્રંથોએ એમ કહ્યું છે કે જેને આ વાતની સૂઝ નથી પડતી એ સૂતેલો જ છે. સંસ્કૃતનો બહુ સુંદર શ્લોક છે, જગતને વિશે જે જાગેલો છે તે સૂતેલો છે, અને ભગવાનને વિશે જે જાગેલો છે એ ખરેખર જાગેલો છે. એટલે વિદ્યાર્થીઓ માટે, કિશોરો માટે, યુવાનો માટે બહુ જ અગત્યની બાબત કે આપણે અને અહીંયા બેઠેલા માતા પિતા, યુવાન, વ્યવસાયી, ગૃહસ્થીઓ માટે પણ એક હ્યુમન સાયકોલોજીની ભાષામાં કહીએ તો આપણે આપણા વ્યક્તિત્વને અનેક ટુકડાઓમાં વહેંચી કાઢવું નહીં, જે પણ કંઈ કરવું એ સમગ્રતાથી કરવું. મંદિરે આવવું, ભગવાનના દર્શન કરવા તો સમગ્રતાથી કરવા. આપણે તમે બધાએ સાંભળ્યું છે કે પગરખા કાઢવાની જરૂર નથી, અભરખા બહાર મૂકીને પછી અંદર આવજો. એનો અર્થ એમ થયો કે દર્શન કરવા આવ્યો છું તો સમગ્રતાથી દર્શન કરું. પણ આપણે આપણા વ્યક્તિત્વને અનેક ટુકડાઓમાં વહેંચી કાઢ્યું છે, એટલે શરીરથી આપણે ભગવાનની સામે ઊભા જ છીએ, બેઠા જ છીએ, પણ બીજી બધી જગ્યાએ અનેક ઠેકાણે આપણે વહેંચાયેલા છે. એટલે સમગ્રતાથી જે નથી થતું એ સંપૂર્ણ પણ નથી થતું. એટલે નહીં ઘરનો, નહીં ઘાટનો, નહીં અહીંનો, નહીં તહીંનો, આવવા ખાતર આવ્યા કરે ને ગયા ખાતર ગયા કરે. મન હવા દે માળા ફેરવે અને ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એટલે ટેવ જેને નાનપણથી સમગ્રતાની પાડી હોય, જ્યાં શરીર છે ત્યાં જ મન છે અને ત્યાં જ મારું ભાવ જગત પણ છે. એટલે આજનો એક રૂડો સંકલ્પ આપણે કરીએ છીએ કે આજથી મને મારી કુટેવ પહેલામાં પહેલી ખબર પડે, અથવા મારા ઘરના વડીલ મને ટકોર કરીને મારી કુટેવ વિશે મને સભાન કરે, જાગૃત કરે. આ વડીલ છે તો એ પ્રાર્થના કરીએ કે એવા સંતો મને મારી કુટેવ વિશે સભાન અને જાગૃત કરે, અને એમાં બદલાવ લાવવાનો હું સઘન પ્રયત્ન કરું, સતત પ્રયત્ન કરું, એની ચાડ રાખું. આધ્યાત્મિક રીતે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એક શબ્દ પ્રયોગ કર્યો છે કે કપાળમાં બળબડતો ડામ દે અને જે બળતરા થાય. આ બધું આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે, બીજાને પણ કહીએ છીએ, પણ મારે જીવવાનું બાકી રહી ગયું છે. એક ભગવાન સિવાય બીજું કાંઈ પણ ઘાટ થાય છે, ઈચ્છા થાય છે, માગણી થાય છે, એ જો ભગવાનનો ખરેખર પ્રમાણિક ભક્ત હોય તો એને બળબડતો ડામ દીધો હોય એટલું દુઃખ થાય. કારણ હું ભગવાનનો ભગત, મને આવો વિચાર આવ્યો, ધચ ભગત છું અને ભગત થઈને મને આવો વિચાર આવે છે. આપણે વાત તો કરીએ છીએ કે મારા ગુરુ રાજી થાય, મારા પ્રભુ રાજી થાય, તેવો મારા વિચાર બને, તેવું મારું વર્તન બને, તેવી મારી વાણી બને, તો એ બળબડ તો ડામ લાગ્યો કહેવાય કે દસ હું સત્સંગી થઈને મને મને આ ના શોભે, મને આ ના રૂચે, મારું આ કામ નથી. મારા માતા પિતા, મારા વડીલોના સંસ્કાર લાજે એમ કશું પણ અઘટિત કરવાની ઈચ્છા થાય કે થઈ જાય તો આમ કરીને પાછા વળીએ કે આ મારી ખાનદાની નથી, આ મારા સંસ્કાર નથી. હું આપણે લોક લાજે પણ કેટલીક વખત મર્યાદામાં રહીએ છીએ, કારણ કે લોકોમાં એટલે હવે શું થઈ ગયું છે કે સારા થવાને બદલે સારા દેખાવાનો આપણે પ્રયત્ન કરવાની આખી જિંદગી પૂરી થઈ જાય છે. આપણે જો પ્રમાણિક હોઈએ, ભક્ત હોઈએ અને પ્રમાણિક હોઈએ તો આપણે સારા થવાનો પ્રયત્ન કરવાનો છે, સારા દેખાવા માટેનો નહીં. અને જો સારા થયા હશો તો જેવા છો તેવા જ દેખાવાના છો, સારા હશો તો સારા જ દેખાવાના છો. સારા એટલે રૂપાળા નહીં, સારા એટલે સંસ્કારથી સારા. અને અમે સાધુ તરીકે જો સાધુની મર્યાદામાં ના જીવીએ તો સમાજ અમને એવું કહે કે સાધુ છો, કોણ છો? તો મને પણ મારી અવેરનેસ રહેવી જોઈએ કે હું સાધુ છું. સાધુ સાધી લે ભગવાન, કીર્તન ગાવું સહેલું છે, એમ દરેક વ્યક્તિને પોતાના કુટુંબ પરિવાર પોતાનું જે સ્ટેટસ, વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી, વ્યવસાયી હોય તો વ્યવસાયી, પરિવારના વડીલ હોય તો વડીલ, એવી રીતે કે એનું જે મોભો, એમાં એની મર્યાદામાં અને એને ઉજળો બનાવે એવો રોલ. આખરે તો આપણે આ જીવનના તખ્તા ઉપર, આ સ્ટેજ ઉપર આપણે બધા એક્ટરો જ છીએ. જેને જે પ્રકારની સેવા જેના હિસ્સે આવે, એ સંપૂર્ણતાથી વફાદારી અને પ્રમાણિકતાથી જેટલી બજાવે એટલો એને એનો રોલ સફળ ભજ્યો એમ કહેવાય. આપણે સત્સંગ અને સત્સંગના નામે જ્યારે આપણે આટલું બધું કરતા હોઈએ, ત્યારે આપણે ખરેખરા સાચા, પ્રમાણિક અને સિન્સિયર પ્રયત્ન કરનારા સત્સંગી બની રહેવું જોઈએ. યુવાનો માટે આ વાત એટલા માટે ખાસ કરવામાં આવે છે, ત્યારે તમારી પાસે તો બધી બહુ લાંબી, ઉજળી અને જીવન વિકાસની અનેક અનેક તકો મળે એવું જીવન હજુ જમા પડ્યું છે, જમા પડ્યું છે બેંક બેલેન્સ તરીકે. તમે ઘરના કોઈ વડીલ હોય એની આગળ તમે તમારી કંઈક વાત લઈને જાઓ, મેલને હવે પૈડ શું કે, કારણ કે હવે એમની પાટલી ઉંમર છે, એમને કાંઈ કરવું નથી. આપણે તો બધા યુવાન છે, હોંશીલા છે, ભણેલા ગણેલા, ધગસ, ઉમંગ અને સાથે સાથે મહત્વાકાંક્ષા. જીવનમાં કંઈક કરવું છે, કંઈક મેળવવું છે, આગળ વધવું છે. કેટલું શું શું સહન કર્યું હશે એ માણસે, એ ગોલીટોને ટીપણો. જીવન ઘડતરના પાઠ જીવતા જીવતા શીખાય છે. એમ કહે છે કે જે બુદ્ધિશાળી માણસ, જે અક્કલવાળો છે, જે બુદ્ધિશાળી છે, એના જીવનમાં ક્યારેક જ ભૂલ કરે છે. પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો કરે છે, પણ મોટે ભાગે ભૂલમાંથી જે પદાર્થ પાઠ શીખે છે અને ભૂલને સુધારે છે એ ખરેખરો અક્કલવાળો છે. હવે ભગવાને આપણને એટલી તો અક્કલ દીધી નથી કે આપણે ભૂલ જ ના કરીએ. તો આપણી પાસે બીજું ચોઈસ છે કે આપણા દ્વારા થયેલી ભૂલને સુધારીને આપણે એને જીવન ઘડતરનો પાયો બનાવી દઈએ અને પોતાનો વિકાસ આગળ ચલાવીએ. એટલે ફરી પાછું ત્રીજી વખત કહું છું, ક્યાંયથી ઉઠીએ ત્યારે નક્કી કરીને ઉઠીએ કે મારા જીવનની કોઈક કુટેવને સુટેવમાં રૂપાંતરિત કરવા માટે. એટલે સાદો દાખલો આપું તો, હું પથારીમાંથી બેઠો થઈ અને ઓઢેલી રજઈ એમને એમ મૂકીને હું સીધો બાથરૂમમાં ઘૂસું છું, મારી ઓઢવાની ચાદર કે ગોદડીની ગળી વારી એની યોગ્ય જગ્યાએ મૂકીને પછી બાથરૂમમાં જઈશ, તો એ કુટેવનો સુધારો સુટેવમાં આવતીકાલ સવારથી શરૂ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.